આકાશવાણી સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 7 બેઠકો જીતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, દેશભરમાં 100% રેશનકાર્ડ ડિજિટાઇઝ થયા. ડીઆરડીઓએ તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું. શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ પૂર અને ભૂસ્ખલનથી 474 લોકોના મોત. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં આજે રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજો મુકાબલો. દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આજે 7 બેઠકો જીતી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતી છે અને કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે 1-1 બેઠક જીતી છે. ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે એમસીડી ચૂંટણીના પરિણામો દિલ્હીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યને પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરના રોજ 580 મતદાન મથકો પર પેટાચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં 26 મહિલાઓ સહિત 51 ઉમેદવારો મેદાનમાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પુષ્પાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને એક મહાન સ્વતંત્રતા સેનાની તરીકે યાદ કર્યા. તેમણે કહ્યું કે ડોક્ટર પ્રસાદની સાદગી, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે આજીવન પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેવાથી લઈને બંધારણ સભાના અધ્યક્ષપદ સુધી ડોક્ટર પ્રસાદે અપ્રતિમ ગૌરવ, સમર્પણ અને ઉદ્દેશ્યની સ્પષ્ટતા સાથે રાષ્ટ્રની સેવા કરી. 3 ડિસેમ્બર 1884 રોજ બિહારના જીરાદેઈમાં જન્મેલા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે ખુદીરામ બોઝને બહાદુરી, હિંમત, બલિદાનનું પ્રતીક ગણાવ્યા. તેમણે કહ્યું, સ્વદેશી ચળવળ દરમિયાન દેશવાસીઓને જાગૃત કરવામાં ખુદીરામ બોઝે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે તેમની વીરતાગાથા દરેક યુવાનો માટે દેશને પ્રથમ સ્થાન આપવા માટે પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત છે. કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશભરમાં લગભગ 100% રેશનકાર્ડ હવે ડિજિટાઇઝ થઈ ગયા છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે લગભગ 20,58,00,000 ઘરગથ્થુ રેશનકાર્ડમાંથી તમામનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે.
2020 में कोविड के समय से लेके 2029 तक प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत हम सबको अनाज बांट रहे हैं. ऑल 20.58 करोड़ रेशन कार्ड एंड 7.2 करोड़ बेनिफिशियरीज आर डिजिटाइज. आज ऑलमोस्ट 100% डिजिटाइजेशन करके हम आगे बढ़ रहे हैं.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે નકલી સમાચાર લોકશાહી માટે ખતરો છે. તેમણે સોશિયલ મીડિયા, ખોટી માહિતી અને એઆઈ જનરેટેડ ડીપ ફેક સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે એઆઈ જનરેટેડ ડીપ ફેક્સને ઓળખવા અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એક નવો ડ્રાફ્ટ નિયમ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બંને કોઈપણ ટીવી ચેનલ અથવા અખબાર સામેની ફરિયાદો પર સક્રિયપણે વિચાર કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સમાજની જવાબદારી છે કે તેઓ સમાજમાં વિશ્વાસ જાળવી રાખે અને મજબૂત બને તે સુનિશ્ચિત કરવા માટે સામૂહિક રીતે કામ કરે.
અમે સોશિયલ મીડિયા પર, ફેક ન્યૂઝ પર, એઆઈ જનરેટેડ ડીપ ફેક પર સ્ટ્રિક્ટ એક્શન લેને કી જરૂરત હૈ. જિસ તરહ સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કા ઉપયોગ કરકે એક તરીકે સે કઈ એસે ઇકોસિસ્ટમ બન ગયે જો કી ભારત કે સંવિધાન કો ફોલો નહીં કરના ચાહતે, બહોત તરહ સે ઇસ પાર્લામેન્ટ દ્વારા બનાએ હુએ કાનૂન કો ભી પાલન નહીં કરના ચાહતે, ઉસમે સ્ટ્રિક્ટ એક્શન લેને કી ઓર કડે નિયમ બનાને કી સખ્ત જરૂરત હૈ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abd ને ફોલો કરશો. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ગઈકાલે તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું. આ જટિલ પરીક્ષણ સાથે ભારત એવા દેશોના જૂથમાં જોડાઈ ગયું છે જેમની પાસે અદ્યતન સ્વદેશી પ્રણાલીની ક્ષમતા છે. આ પરીક્ષણ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સહયોગથી ચંદીગઢમાં ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાયુસેના અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન એન્ડ સર્ટિફિકેશનના અધિકારીઓ પણ હાજર હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સફળ પરીક્ષણ માટે તમામ સંબંધિત સંસ્થાઓ અને ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું, ઘૂસણખોરો અને ગેરકાયદેસર પરદેશી વસાહતીને કોઈ કાનૂની અધિકાર નથી. અદાલતે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ માટે લાલજાજમ બિછાવી શકાય નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી ખંડપીઠે ગઈકાલે અધિકારીઓની કસ્ટડીમાંથી કેટલાક રોહિંગ્યાઓના ગુમ થવાના આરોપ સામે હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરતી વખતે આ અવલોકનો કર્યા હતા. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે લાભ અને સુવિધાઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા કોઈ વ્યક્તિ કરતાં દેશના નાગરિકો પર કેન્દ્રિત હોવી જોઈએ. અદાલતે નોંધ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કસ્ટડીમાં ત્રાસ આપી શકાય નહીં. શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ મૃત્યુઆંકમાં તીવ્ર વધારો થયો છે. આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રએ દિવસો સુધી ચાલેલા ભારે પૂર અને ભૂસ્ખલન પછી 474 લોકોના મોત અને 356 લોકો ગુમ થયાની પુષ્ટિ કરી છે. કેન્ડી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે, જેમાં 118 લોકોના મોતના અહેવાલ છે. ભારતે ઓપરેશન સાગરબંધુ હેઠળ માનવતાવાદી સહાયનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે. રાહત પ્રયાસોને ટેકો આપવા માટે હવાઈ, દરિયાઈ અને જમીની સંસાધનોનો ઉપયોગ કર્યો છે. આઈએનએસ સુકન્યા દ્વારા ત્રિંકોમાલી પહોંચાડવામાં આવેલ પુરવઠો શ્રીલંકન વાયુસેના દ્વારા પૂર્વીય પ્રાંતના અલગ અલગ સમુદાયોમાં એરલિફ્ટ કરાયો હતો. વધુમાં, ભારતીય બચાવ ટીમોએ પુટલમમાં એનડીઆરએફના જવાનો સાથે મોટા પાયે સ્થળાંતર કર્યું, જેમાં ગર્ભવતી માતાઓ અને ઘાયલો સહિત લગભગ 800 રહેવાસીઓને મદદ કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે નવી દિલ્હીમાં બાળલગ્ન મુક્ત ભારત માટે 100 દિવસના જાગૃતિ અભિયાનનો ઔપચારિક પ્રારંભ કરશે. બાળલગ્ન મુક્ત ભારત અભિયાનના 1 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં દેશભરની રાષ્ટ્રીય પ્રતિજ્ઞા અને પ્રેરણાદાયી વાર્તાઓ દર્શાવતી ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. આ અભિયાન દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દેશભરના નાગરિકો, સંસ્થાઓ અને સમુદાયના નેતાઓને આ ચળવળમાં જોડાવા અને બાળલગ્ન મુક્ત ભારતનું નિર્માણ કરવા માટે આહવાન કરશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. થોડીવારમાં મુકાબલો શરૂ થશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યા બાદ ભારત હાલમાં શ્રેણીમાં 1-0થી આગળ છે. જમ્મુ અને કાશ્મીરમાં ઉપરાજ્યપાલના સચિવાલયે રાજભવનનું નામ બદલીને લોકભવન જમ્મુ અને કાશ્મીર કરવાની જાહેરાત કરી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ રાજભવન ઇમારત કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય તરીકે કાર્યરત છે. ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ ડોક્ટર મનદીપ કે ભંડારી દ્વારા હસ્તાક્ષરિત એક આદેશમાં જણાવાયું છે કે આ ફેરફાર તાત્કાલિક અમલમાં છે. પરિણામે જમ્મુ અને કાશ્મીરના રાજભવનના તમામ સંદર્ભોને હવે લોકભવન જમ્મુ અને કાશ્મીર તરીકે ઓળખવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રે 19 બિન યુરોપીયન દેશોના ઇમિગ્રન્ટ્સ દ્વારા દાખલ કરાયેલી ગ્રીન કાર્ડ અને યુએસ નાગરિકતા પ્રક્રિયા સહિતની તમામ ઇમિગ્રેશન અરજીઓ થોભાવી દીધી છે. વહીવટીતંત્રે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વિરામ 19 દેશોના લોકો પર લાગુ પડે છે, જેમના પર જૂનમાં પહેલાથી જ આંશિક મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેનાથી ઇમિગ્રેશન પર વધુ પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. દેશોની યાદીમાં અફઘાનિસ્તાન અને સોમાલિયાનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 7 બેઠકો જીતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, દેશભરમાં 100% રેશન કાર્ડ ડિજિટાઇઝ થયા. ડીઆરડીઓ તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવના પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું. શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ પૂર અને ભૂસ્ખલનથી 474 લોકોના મોત. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં આજે રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજો મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.